నమోరియంతానం నమో సిద్ధానం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో భూవే తవ సాహూనం శ్రీ వినశాశల గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశతి కరీ మంగళాచార సుహిన శాసన మే ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హారి సుఖకారి సాఖీ శాసన జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భద్ర గుణధారీ భవ్య కరత ఉపాసనా ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकारे नाशे मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते बुद्धि रुके हो त अर्थ वासना जाते मंद बुद्धि रुके हो त अर्थ वासना जो लक्ष्मी के निलय रूप न अविनाशी प्रभु को उदार ग्रंथ रचियो आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुखहारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी बासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ पर आपणे चर्चा करी रह्या छे। गया वक्ते बहुज मालनी गाथा आवी हती, 83 नंबर नी गाथा, 83 नंबर नी गाथा उपर आपणे चर्चा करी हती। एनी पहला આયુની અનિશ્ચિતતા જે અનિત્યતા છે, અશરણતા છે, અનિયતતા છે, અનિશ્ચિતતા છે, આયુ સંબંધી, શરીર સંબંધી, ભોગ સંબંધી, ઇન્દ્રિયો સંબંધી અને ક્ષયક્ષમ જ્ઞાન આદિ જે ઉદયાધીન દશા છે એ સંબંધી જે અનિત્યતા છે અને જે ક્ષણભંગુરતા છે, અનિશ્ચિતતા છે, એની અહીંયા આપણને આચાર્ય દેવ આપણને એનું જ્ઞાન કરાવે છે અને એ પ્રેરણા આપે છે કે આ બધામાં તું તારું જેટલું એકત્વ કરશે, જેટલું મમત્વ કરશે, જેટલી માત્રામાં એ મોહની તીવ્રતા રૂપે તું પરણશે તો એટલી અધિક માત્રામાં કષાય ભાવ અને આકુળતા અને વર્તમાનમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ તને અનંત દુઃખ ભોગવવા પડશે। કારણ કે એક એક પરિણામનું ફળ જીવને વર્તમાનમાં તો ભોગવવું જ પડે છે, પણ એનું ફળ જીવને ભવિષ્યમાં પણ ભોગવવું પડે। વર્તમાનમાં જીવ રાગ રૂપે પરણમ્યો, વર્તમાનમાં જીવ કષાય રૂપે પરણમ્યો તો શું વર્તમાનમાં એ દુઃખી ન થયો? એટલો સમય ક્રોધના ભાવ રૂપે પરણમ્યો એ સમયે એને એ આકુળતાનું વેદન ન થયું ને? ક્રોધ છે, માન છે, રાગ છે, કષાય છે, માયાચાર છે, લોભ છે, હિંસા આદિ છે, કોઈ પણ વિભાવ ભાવ હોય, અસંખ્યાત લોક પ્રમાણ તો એ વિભાવ ભાવને કર્મ અપેક્ષાએ કીધા છે, પણ એ વિભાવ ભાવ માત્ર અસંખ્યાત લોક પ્રમાણ નથી, વિભાવ ભાવ અનંત પ્રકારના છે। એ આપણે સિદ્ધ કર્યું ને, અનંત પ્રકારના વિભાવ કેવી રીતના છે? વિભાવ અનંત પ્રકારના છે। કારણ કે જયારે આપણે ભાવ પરાવર્તનની ચર્ચા કરીએ, દ્રવ્ય પરાવર્તન કરતા ક્ષેત્ર પરાવર્તન મોટું છે, ક્ષેત્ર કરતા કાળ, કાળ કરતા ભવ, ભવ કરતા ભાવ, તો હવે મને કો એક ભાવ પરાવર્તનને પૂરો થવામાં કેટલો ટાઈમ લાગે. હવે જયારે ભાવ પરાવર્તન પૂરો કરશે એટલે એક એક ભાવ રૂપે, કયા ભાવ? નિર્મલ ભાવ કે સમ્ય દર્શન ના ભાવ કે મોક્ષ માર્ગ ના ભાવ? ના ના ના, પરાવર્તનમાં એ વાત ન આવે. વિકારી ભાવ, મોરાગ દ્વેષ ના ભાવ. હવે તમે લોજિક થી વિચારશો, હવે એક ભાવ પરાવર્તન ને પૂરો થવામાં કેટલો ટાઈમ લાગે છે? મને એક ચંદ્ર જયારે એમ કે છે કે એક ભાવ પરાવર્તન પૂરો થાય એમાં અનંત દ્રવ્ય પરાવર્તન થઈ જાય. તો હવે બોલો, વિચાર કરો, લોજિક થી અગર આપણે વિચારીએ તો એ ભાવ પરાવર્તન ને પૂરો થવામાં કેટલો ટાઈમ? કલ્પનાની બહારનું હશે. અને એક એક મિથ્યાત્વ યોગ્ય, અજ્ઞાન યોગ્ય, અસંયમ યોગ્ય, પ્રમાદ યોગ્ય, અવિરતિ યોગ્ય, કષાય યોગ્ય, યોગ યોગ્ય, એક એક ભાવ રૂપે પરણમે ત્યારે એનો એક ભાવ પરાવર્તન પૂરો થાય. પોઈન્ટ પકડાય છે? અલગ 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 ભાવ, અલગ અલગ તારતમ્યતા, અલગ અલગ અનુભવ, એ રૂપે પરણમે ત્યારે એનો એક ભાવ પરાવર્તન પૂરો થાય. હવે એ એક ભાવ પરાવર્તન પૂરો થવામાં અનંત કાળ ઉકી જાય છે તો કેટલા હશે બોલો? એ વિકારી ભાવ કેટલા? તો જયારે એ વર્તમાનમાં વિકારી ભાવ રૂપે પરણમે છે, વર્તમાનમાં મોર આદેશના ભાવ રૂપે પરણમે છે, તો વર્તમાનમાં તો એ દુઃખ ભોગવે છે, વર્તમાનમાં તો આકૃતા ભોગવે છે, પરંતુ ચેપ્ટર ત્યાં ખતમ નથી થતું ને. વાત એ છે, એ ભાવનો નિમિત્ત પામીને જે કર્મનો બંધ થાય છે, એ કર્મનો બંધ થયા પછી એ કર્મ સત્તામાં રહે છે, અને સત્તામાં રહ્યા પછી કર્મનો ઉદય આવે છે. આપણે હમણાં ચર્ચા કરતા હતા ને બેન, તમને ખ્યાલ આવી હશે, એ કર્મનો ઉદય આવે છે. અને એ ઉદયમાં જે પણ પરિસ્થિતિ બને છે એ પરિસ્થિતિમાં જોડાઈને જીવ પાછા નવા ભાવ કરે છે, પાછા નવા કર્મ બાંધે છે, પાછા સંસાર ઉભો કરે છે, પરાવર્તન ઉભા કરે છે, પરિભ્રમણ ઉભું કરે છે, અને રખડપટ્ટી ચાલુ રહે છે. હવે આ ખતરનાક ગાથા છે ને, લાસ્ટ ટાઈમની યાદ છે કે પછી આગળ પાઠ પીછે તમને આખું અઠવાડિયું વયું ગયું, કેટલી યાદ રાખ? આખા અઠવાડિયામાં પાછું તમે કેટલું બધું બોલી ગયા. લાસ્ટ સન્ડે નું યાદ રાખીએ કે મંડે નું યાદ રાખીએ કે ટ્યુઝડે નું યાદ રાખીએ? ભાવ યાદ હતો કે લાસ્ટ વીક નો જે સ્વાધ્યાય હતો, જે ગાથા હતી, ગાથા હતી, જે ગાથા હતી, બહુ બહુ ગજબ ગાથા છે. 83 નંબર ની ગાથા. થોડી ગાથા ની ચર્ચા કરીએ પછી આગળ વધીએ. કુટુંબી જન હિતકારી નથી. કુટુંબી જન શું છે ગાથા? મેં તો લાસ્ટ ટાઈમ કેટલી વાક્ય મેં અડધો કલાક પછી તો ચાલુ કરી શકી ગાથા, કારણ કે ગાથા એવી છે ને, કુટુંબી જન બોલો. મેં કેટલું કીધું લાસ્ટ ટાઈમ પણ કે જે માન્યતા આપણે લઈને બેઠા છે અહીંયા આવશે, એન્ટર થશો તમે સાથે હોલમાં, કે જે આપણી અનાધિકારની માન્યતા છે તમને એનાથી એકો એક વાત વિરુદ્ધ સાંભળવા પડે. સમજી લેજો, અહીંયા કોઈ ગુરુદેવજી આપણી ખોટી માન્યતાને, આચાર્યજી આપણી ખોટી માન્યતાઓને, આપણા ખોટા અજ્ઞાનને, આપણી ખોટી બિલીફને કોઈ પુષ્ટિ નથી આપવાના. ભાઈ તમે માન્યતા લઈને બેઠા હો તમે ને, આપણે બધા કે કુટુંબ, કુટુંબી જન કુટુંબ છે, ફેમિલી છે, પરિવાર છે, એ તો હિતકારી છે ને, એ તો અમારા હિતેચ્છુ છે ને, એ તો અમારા સાથી છે ને, અને અમે તો બધા એક છે ને, એક છે ને, એક છે ને. ભાઈ આ બધું નિસહી નિસહી બોલીને આવજો બહાર, બહારથી અંદર આવો ત્યાં, કારણ કે કોઈ વાતનું પોષણ અહીંયા થવાનું નથી. આપણી ખોટી માન્યતાનું પોષણ તો થવાનું જ નથી. હા, જે વસ્તુનું સ્વરૂપ છે, જે સ્વતંત્રતાનું સ્વરૂપ છે, જે સાતત્વની ભિન્નતાનું સ્વરૂપ છે, જે હકીકત છે, જે સત્ય છે, એ વાતનું અહીંયા પોષણ થશે ને એ વાત મૂકવામાં આવશે. શું વાત આવી હતી? કુટુંબી જન હિતકારી નથી. કેમ? કારણ કે જે પણ તમે વિચારી લો, બધા મેં હમણાં જ વાત કરી, સિદ્ધ કર્યું કે જીવ અનંત પ્રકારના મોરા દેશના ભાવ કરે છે. હવે આપણે ઘણી વાર એ વાત વચ્ચે કહી પણ હતી, રિપીટ કરું તો વાંધો પણ નથી, સુધી વાંધો નથી ને, કે જેટલી વસ્તુ તમારી પાસે હમણાં છે, મને એ પોઈન્ટ એટલો બધો વેચી ગયો, જેટલી વસ્તુ તમારી પાસે હમણાં છે, એ એક એક વસ્તુ જે તમને પ્રાપ્ત થઈ છે, જેટલી વસ્તુ તમારી પાસે, રૂમાલ છે, ઘડિયાળ છે, એક બિંદી છે, સમજાય છે, વસ્ત્ર પહેરા છે, આભૂષણ પહેરા છે, પર્સમાં મોબાઈલ છે, પર્સનું કવર છે, પર્સ છે, સમજાય છે, જેટલી પણ વસ્તુઓ તમારી પાસે હમણાં છે એ એક એક વસ્તુ તમને અલગ અલગ કર્મના ઉદયથી પ્રાપ્ત થઈ છે. અને અલગ અલગ કર્મના ઉદયથી એટલે પ્રાપ્ત થઈ છે કારણ કે પૂર્વમાં અલગ અલગ પ્રકારનો કર્મનો બંધ કર્યો છે અને અલગ અલગ બંધ એટલે કર્યો છે કારણ કે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના વિકારી ભાવ કર્યા છે અને એ વિકારી ભાવમાં સમજી લેજો એ કુટુંબી જગત ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યા છે. કોના કોના લક્ષે જીને આખો દિવસ સૌથી વધારે તમે એનાલાઇઝ કરો સવારથી રાત સુધી સૌથી વધારે જીવને મોહ રાગ દ્વેષના પરિણામ કોના લક્ષે થાય બોલો. એ સાંભળજો, જ્ઞાની ધર્માત્મા ચતુર્ધનિષ્ઠાનુવર્તી ગ્રહસ્થ કુટુંબોને છોડી દેજો, એટલે વ્યક્તિને છોડી દેજો. ન સમજાય? જ્ઞાની ધર્માત્મા ચતુર્ધનિષ્ઠાનુવર્તી જે ઘરમાં રહે છે, કુટુંબમાં રહે છે, પરિવારમાં રહે છે, ઉત્કૃષ્ટ ઉદાહરણ મને યાદ આવી રહ્યું છે, તમને કોઈને યાદ આવી રહ્યું હશે. ઘરમાં રહેવા છતાં પણ એટલો બધો ભેદજ્ઞાનનો અભ્યાસ, હજી ગોપાલદાસજી બલૈયા કેવી હતી એમની પત્ની વિચારી ખબર હશે, અડધાને કેવી હતી એમની પત્ની બોલો. એટલી કડક. ગોપાલદાસજી બલૈયા શું કહેતા કે ઉત્કૃષ્ટ બોલો, અજ્ઞાનીને જે કુટુંબી જન અજ્ઞાનનું પોષણ, મોહનું પોષણ, કસાયનું પોષણ, રાગ દ્વેષનું પોષણ કરવામાં નિમિત્ત બને છે, એના લક્ષે અજ્ઞાની કેટલોય સંસાર ઉભો કરી નાખે છે. જ્ઞાની ધર્માત્મા પ્રતિકૂળ સંયોગો ઘરમાં હોવા છતાં પણ, પ્રતિકૂળ વ્યક્તિ હોવા છતાં પણ જ્ઞાની ધર્માત્મા નિર્જરા કરે છે અને અજ્ઞાની બંધ કરે છે. કેવી કડક હતી સમજાય છે? પંડિતજી પ્રવચન કરવા બેઠા હોય ને, પ્રવચન કરવા ગાદી ઉપર પ્રવચન કરવા બેઠા હોય, ખબર છે ને, ગોપાલદાસજી બરૈયા જૈન સિદ્ધાંત પ્રવેશિકાના રચયિતા જ્ઞાની ધર્માત્મા બોલો, પ્રવચન કરવા બેઠા હોય, બેસી ગયા હોય અને ઘરેથી અવાજ લગાડે જોરદાર બુલંદ અવાજ પાછો, ખ્યાલ આવે છે? હુક્કો હુક્કો પીતા ને પેલા, બોલો હવે બોલો, હુક્કો ભરો મારો, હવે શાંતિથી કોઈ વિકલ્પ કર્યા વગર, કોઈ આકુરતા કર્યા, હવે બહુ ઓછા જીવ હોય કે નહીં બોલો? આપણે તો કોઈ જરા અવાજ જરાક એક આમ કે ને 5 ડિગ્રી અવાજ મોટો હોય તો આપણો સામે ના ના એટલે થઈ જાય કે નહીં બોલો? ભાઈ તમે આપણે પાસે એમ થઈ જાય ને કે તમે જોરથી બોલી શકો છો, ભાઈ અમે પણ તમને સમજાય છે શું ગાથા છે અહીંયા? શું કીધું? કુટુંબી જ્યાં નિસ્તારી નથી, કારણ કે જેના લક્ષે, જેના આશરે, જેના મોહમાં તારો સંસાર વધતો હોય, તારા રાગદ્વેષ થતા હોય, તારા કસાયનું પોષણ થતું હોય, તારી અપેક્ષાઓ વધતી હોય, આખું જીવન અપેક્ષાઓ ઉભી કરવામાં અને અપેક્ષાઓ પૂરી કરવામાં આખું જીવન વહી જાય છે કે નહીં બોલો? શાંતિથી આવે, શાંતિથી ચાલ આવે છે, રૂપો ભરે અને પાછા જઈને પ્રવચન કરવા બેસી જાય. વિચાર કરો કેટલી ક્ષમતા. હવે એવા જીવ માટે કુટુંબી જન નિર્જરાનું કારણ છે અને જે અજ્ઞાની છે, મોહી છે, રાગી છે, દ્વેષી છે, એવા જીવ માટે કુટુંબી જન હિતકારી નથી. કેમ? કારણ કે એના લક્ષે જ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. અધિક કારણ કે જે એક બહુ સિમ્પલ લોજિક છે ને કે તમારા સંયોગમાં જે ઉદય પ્રમાણ જળ ચેતન સજીવ નિર્જીવ સમજાય છે, જે સંયોગો હશે કોના કોના લક્ષે રાગદેશ થશે બોલો? તમને તમારી જે સંયોગમાં દીકરી છે, જીવ દીકરી તરીકે આવી, એક જીવ આવ્યો, હવે એના લક્ષે જે રાગ થશે એ કોઈ બીજાના લક્ષે નહીં થાય ને? અપેક્ષાઓ થશે કોઈ બીજાના લક્ષે નહીં થાય, એવી અપેક્ષા તમે મારી પાસેથી થશે પાડો નહીં થાય, કોઈ કોઈ પકડાય છે. એક વાર એવું થયું કે કોઈ કાર્યક્રમ હતો મંદિરનો, હવે પંડિતજીને લેટ થઈ ગયું, ગોપાલદાસજી બરૈયાને ઘરે આવવામાં રાતમાં લેટ થઈ ગયું, અને એવી ઠંડી બોલો સમજાય છે. હવે પત્ની અંદર સૂતી હતી, હવે બિચારો નોટ કરે, હવે એ સૂતી હતી કે જાગતી હતી? સૂતી નહોતી, સમજાય છે, જાગતી હતી. એ પત્ની જાગી રહ્યા હતા પણ એને ખોયલું જ નહીં બોલો. કેમ? કારણ કે ગુસ્સો આવ્યો કે આખો દિવસ મંદિરમાં બેસી રહેવું છે તો લગ્ન કેમ કઈ આમ કેમ જે પણ નીકળે તેના ચાલ્યા. હવે એ 3 વાગી ગયા રાતને બોલો, 3 વાગી ગયા. ત્યાં સુધી દરવાજો ન ખોલ્યો, પછી એમને જરા થયું હશે તો દરવાજો એટલું જ નહીં, પાછું દરવાજો તો ખોલ્યો, ઠંડો પાણીનો ઘડો, ઠંડો પાણીનો ઘડો એમના ઉપર નાખ્યો બોલો. તો પણ એટલી શાંતિ, ના ના બોયલા, શું બોયલા,
કે અમુક બાદલો હોય એ ગરજે પણ વરસે નહીં, પણ આ બાદલ તો એવી છે ગરજે પણ છે અને વરસે પણ છે. ગરજી પણ પેલા તો અંદરથી બહુ બોમ કરી, બહાર જ રહો, મંદિરમાં જ રહો, જાઓ કોઈના ઘરે સુઈ જાઓ, અહીંયા શું કામ આવો છો આમ, તે ગરજી પણ પહેલા અને પછી બોલો. આટલી ક્ષમતા વિચાર કરો તમે. એટલે ખરેખર ખરેખર કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે વાત છે એ એક નિમિત્ત પ્રધાન કથન છે કે કુટુંબી જન હિતકારી નહીં, પણ કોની માટે, કે જેને પોતાનું હિત નથી કરવું, જેને મોહ પુષ્ટ કરવો છે એની માટે હિતકારી નથી. હવે હવે બોલો તમે વિચાર કરો, રાવણ અને સીતા, હવે સીતા તો એની કુટુંબી જન પણ નહોતી ને, કોઈ સગી તો નહોતી ને, સગી પત્ની તો નહોતી. હવે વિચાર કરો, હવે એનો સંસાર વધવાનો હતો એટલે ત્રણ સાગર માટે નરકમાં જવાનું હતું, તો સીતા કોઈ પરસ્ત્રી જેની સાથે કોઈ સંબંધ નહોતો, કોઈ લેવા દેવા નહોતું, એની પરસ્ત્રીના લક્ષે એ જીવને કેવો ભાવ થયો અને એ ભાવને ભોગવે છે આજે ક્યાં, કે નરકમાં ત્રણ સાગરની આયુ લઈને જીવ જાગે. એ તમે જોઈ લો બ્રહ્મદત્ત હજારો ઉદાહરણ આપી શકો, બ્રહ્મદત્ત ચક્રવર્તી. હવે વિચારો બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતમી નરકમાં કેમ ગયા બોલો, છૂટી ગયું ને આપણે વાત તો થઈ ગઈ, હમણાં બધી તો વચ્ચે વાત થઈ હતી, બધો ખુલાસો કર્યો હતો, તમને દ્રષ્ટિ હતા પણ તમને દર્શન છૂટી ગયું, કારણ કે જે ચક્રવર્તી ની ત્રણ ગતિ હોય, ચક્રવર્તી ત્રણ ગતિમાં જઈ શકે ને, યા તો એ જ ભાવમાં ઉગ્ર પુરુષાર્થ કરે તો મોક્ષ, એ વાત તો બરાબર. મુનિ દીક્ષા ધારણ કરીને એવો પુરુષાર્થ ન ઉપાડી શકે તો સ્વર્ગમાં જાય, અને અગર ભોગ ને ભોગમાં આયુ પૂર્ણ થઈ જાય અને એ ભોગોની રૂચિ ન છૂટે તો ત્યાં સમ્યક તો છૂટી ગયું, કોઈ એવું નિમિત્ત બનશે જેનાથી તીવ્ર રાગ થશે, અને એટલું જ નહીં એના પરમાય સાતમી નરક માં જશે અને તેત્રી સાગરની આયુ ભોગવશે. કુરુમતી કુરુમતી કુરુમતી. એટલે વિચારો કે આ જીવને અગર સંસારમાં પરિભ્રમણ કરવું છે તો એ કોઈના ને કોઈના લક્ષે એ રાગ વેશનું પોષણ, વિચારોનું પોષણ, અજ્ઞાનનું પોષણ કર્યા વગર રહેશે. બહુ ગજબ છે. એટલે જો અહીંયા આપણે વાંચી ખાલી એક લાઈન પછી આપણે આગળ વધીએ. હે આત્મન તું સત્ય કહ, ક્યાં તુને એક સંસાર મેં, હું વાંચું છું 83 નો અર્થ વાંચું છું, અર્થ ક્યાં તુને એક સંસાર મેં બંધુઓ કો ઉનકે દ્વારા કરને યોગ્ય હિતરૂપ કાર્ય કરતે હુએ પાયા હૈ. બોલો કયા કુટુંબી જન જે મોહી છે, રાગી છે, અંદર અંદર એટલા બધા રાગ ના બંધન થી જોડાયા છે, એ બધા એકબીજાને શેમાં છેદશે, વિચાર કરો, એ બધાને એવા એકબીજાને શેમાં પુશ કરશે, શેમાં પુલ કરશે, બોલો, રાગદેશમાં જ પુશ કરશે, રાગદેશમાં જ પુલ કરશે, તો કયા કુટુંબી જને તારું હિત કર્યું, બોલો. પોઈન્ટ સમજાય છે, મેં તમને કીધું ને પહેલા જ કીધું, જેટલા રાગ દ્વેષ, જેટલા કષાય, જેટલી અપેક્ષાઓ, જેટલી ડિમાન્ડ, સમજાય છે, જેટલી એક્સપેક્ટેશન અને જેટલો મોહ આ જીવ પોષે છે, એના પૂર્વકૃત કર્મના ઉદયમાં પ્રાપ્ત જે કુટુંબીજન છે, પરિવાર છે, કે જે પણ જળ ચેતન વસ્તુઓ છે, એના લક્ષ્ય જે નવો સંસાર ઉભો કરે છે, તો એ જીવો તારી માટે હિતકારી કેવી રીતના કહેવાય, કે જે તારા સંસારમાં વધારો કરવામાં નિમિત્ત બનતા હોય. પોઈન્ટ પકડાય એટલે એટલે તો મેં પહેલા કીધું, બિરલા જીવો એવા હોય છે કે જે એમાં રહીને પણ પોતાનો ભેદ જ્ઞાન નો અભ્યાસ કરીને, એમાં રહીને પોતાનો અંતરંગ અભ્યાસ કરીને, વૈરાગ્ય ઉત્પન્ન કરીને, સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરીને, ચક્રવર્તી જેવા જે જીવો છે એ બિરલા છે, કે એ બધાની વચ્ચે રહેવા છતાં એક તો જેટલો ટાઈમ રહે છે એટલો ટાઈમ વિરક્ત રહે છે, અને પછી સમય આવે છે એવો પુરુષાર્થ ઉપાડીને એ એને છોડીને પણ ચાલ્યા જાય છે, એવો પુરુષાર્થ કોઈ બિરલા જીવ નો ઉપરે. અધરવાઇઝ તમે જો આખું જીવન પૂરું થઈ જશે કે નહીં બોલો, કુટુંબ પરિવાર ઘર શરીર એની અપેક્ષાઓ, જે પણ રાગ દ્વેષ અને જે પણ જેના પ્રત્યે મોહ છે, રાગ છે, દ્વેષ પણ એના પ્રત્યે થશે, ગુસ્સો કોના પ્રત્યે આવશે, અપેક્ષા કોનાથી થશે, એની પૂર્તિનો ભાવ કોના માટે થશે, કોને લઈને રાગ દ્વેષ વિકલ્પ ઉભા થશે, કોની ચિંતા થશે, કોના વિયોગનો ભય લાગશે, વિચાર કરો થોડો. તો ટોટલી ઉપયોગ દિવસ રાત સવારથી રાત મોહી જીવનો અજ્ઞાની જીવનો ટોટલી ઉપયોગ કુટુંબ પરિવાર શરીર ઘર ધંધો વ્યાપાર બસ એમાં ને એમાં તત્વ જ્ઞાન નહીં હોય તો તું મરી જ ગયો. ભેદ જ્ઞાન નહીં હોય આ તત્વ નહીં હોય આ જીવવાણી નહીં હોય તો ખબર નહીં અનંત જીવો હમણાં સંસારમાં શું કરી રહ્યા છે વિચાર કર. મનુષ્ય જીવો શું કરી રહ્યા છે વિચાર કર. હવે પૂર્વમાં કોઈ એવો પુણ્યનો ઉદય બાંધો કે મનુષ્ય ભવ મળ્યો પણ સાથે એવો ઉદય ના બાંધો એવો કર્મ ના બાંધો કે જેન કુળ મળે આ તત્વ મળે એવા બહુ વેરલા જીવો છે ભાઈ કે જેને આ તત્વ મળ્યું ને જેને જૈન કુળ મળ્યું ને જેને સાચા દેહ શાસ્ત્ર ગુરુ મળ્યા અને જેના ભેદ જ્ઞાનની વાત મળી. અધરવાઇઝ તો બધા એકબીજાને મોર આ ભેદ માં ખેંચી રહ્યા છે કે નહીં ખોટ. આપણે હમણાં વાત કરીને ઉદાહરણ આપ્યું હતું ને હમણાં કે એક પ્લેયર છે, લઈ લો ને ઉદાહરણ માનવાથી ને પાછી, એક પ્લેયર છે બેટ્સમેન, આપણે લીધું હતું ને બેટ્સમેન એક છે. હવે મને કોઈ દ્રષ્ટિએ જેટલા અગિયાર અગિયાર ઉભા છે, અગિયાર અગિયાર ઓપોઝિટ છે ને ઓપોઝિટ ટીમ, હવે જેટલા બોલર છે, જેટલા ફિલ્ડર છે, જેટલા વિકેટ કીપર છે, એ બધા અગિયારે અગિયાર બેટ્સમેન અરે સોરી અગિયારે અગિયાર ફિલ્ડર બોલર ઓપોઝિટ ટીમ એ એકને હરાવવા માટે ઉભા છે કે નહીં, આઉટ કરવા માટે ઉભા છે કે નહીં બોલો. એને હેરાન કરવા, એક સાદી ભાષામાં કહીએ તો એને હેરાન કરવા ઉભા છે કે નહીં બોલો, વિચાર કરો તમે. ક્યારેક ક્યારેક આ ઉદય, ક્યારેક આ ઉદય, ક્યારેક સાતાનો ઉદય, ક્યારેક આ બોલ, ક્યારેક આ બોલ, ક્યારેક આ ટફ બોલ, ક્યારેક સારો બોલ, ખરાબ બોલ, બોલો. તો એ બધા વિચિત્ર ઉદયો એક પછી એક આવે છે કે નહીં બોલો. પણ હવે એક એની સામે ઉભો છે અને એન્ડ સુધી રમે છે, નોટ આઉટ થાય છે, કારણ કે એની પાસે ભેદ જ્ઞાનની બેટ છે. અને જે ઉદય આવે છે, જે પ્રણામ આવે છે, જે પરિસ્થિતિ બને છે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જે પ્રકારનું પ્રણમન થાય છે, એની સામે એ ચોકાને છક્કા મારે, શિક્ષણ મારે છે વેદ જ્ઞાન થી સમજાય એ અડીખમ ઉભો છે. એવા જીવો બહુ વેલા છે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો એક બાજુ જીવની પર્યાય ની સામે આખું વિશ્વ છે, કુટુંબ છે, પુણ્યનો ઉદય છે, સાતાની સામગ્રી છે. મને કહો હમણાં બધાને શાંતિ છે કે નહીં? અહીંયા 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 તો હમણાં બધાને શાંતિ છે કે નહીં? જે બધા હા પાડશે, અહીંયા હમણાં બધાને શાંતિ છે? અહીંયા કહું છું, ઘરમાં નહીં, ઘરમાં નહીં, દુકાનમાં નહીં, ઓફિસમાં, અહીંયા બધાને શાંતિ છે કે નહીં? કઈ જવાબ આપો તો કઈ ખબર પડે. અહીંયા બધાને શાંતિ છે કે નહીં? શાંતિ નથી, સાતા છે. હમણાં સાતા છે, સાતા સાતા છે. હવે સપોઝ અહીંયા સાતા છે પણ કોને કેવા છે? બહુ કઈ દુઃખ અહીંયા બેઠા બેઠા તો શાંતિ છે કે સાતા છે કે શું છે? અસાતા છે. પણ જનરલ વાત કરી તો સાતા શાંતિ નથી. હવે સાતા ને શાંતિ માની લેવું એ મિથ્યા છે, ના સમજાય? શું કીધું? સાતા ને શાંતિ માની લેવું, શાંતિ અમને તો બહુ શાંતિ છે. પોઈન્ટ સમજાય છે? અરે ઉદય ને, પુણ્યના ઉદયને, બાહ્ય સામગ્રીને, અનુકૂળ સામગ્રીને, પુણ્યના ઉદયને, એમાં મળેલી સામગ્રીને, એમાં મળેલો પરિવાર, બોલો. હવે બહુ સારું, બહુ સારું, એમાં ને એમાં ગુચવાયેલો 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 સવારથી રાત સવારથી રાત એના વિકલ્પ, એના વિકલ્પ, બાળકોના વિકલ્પ, ભણવાના વિકલ્પ, સ્કૂલના વિકલ્પ, આના વિકલ્પ, આના વિકલ્પ, દોડે ભાગે દોડે ભાગે, ક્યાંથી શાંતિ મને ગયો? નિરંતર આતુરતાની અગ્નિમાં બળી રહ્યો છે. એટલે 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 હેડિંગ બહુ જોરદાર આપી દીધું, કુટુંબી જન હિતકારી નથી. પછી શું કીધું? કે હિતકારી નથી પણ હા એક ઉપકાર કરે છે. બહુ બહુ ગજબ ભાષા છે, એક ઉપકાર કરે છે. અચ્છા હવે ઉપકાર કરે છે? હા એક ઉપકાર કરે છે કે જયારે તું અહીંયાથી આ દેહને છોડીને તું જયારે બીજી ગતિમાં ગમન કરે છે, ગયો જાય છે, તું એટલે આત્મા, તું એટલે ચેતન તત્વ, જયારે તું અહીંયાથી ગમન કરીને બીજી ગતિમાં વયો જાય છે, તો એક કુટુંબીજન તારો એટલો ઉપકાર કરે છે કે બધા ભેગા થશે, બધા આવશે ભેગા થશે, અને એટલો ઉપકાર કરે છે કે જે આ દેહ તું છોડીને ગયો ને અહીંયા, આ મુરદું, આ દેહ તું અહીંયા છોડીને ગયો ને, આ દેહ બસ એટલો ઉપકાર કરે છે કે બધા મળીને આ દેહને લઈ જઈને, મળીને લઈ જઈને એને બહાર ના, એટલો ઉપકાર કુટુંબી જન્મ. હવે આ ગાથા એમ લાગે કે હવે શું, પણ શું નહીં, એટલી બધી માર્મિક અને પ્રેક્ટિકલ ગાથા છે, એટલી બધી માર્મિક અને પ્રેક્ટિકલ ગાથા છે, કારણ કે આ ફેક્ટ છે.
હવે મને એ કહો કે કુરુમુતિ કુરુમતિ કુરુમતિ કરતો જે બ્રહ્મજા ચક્રવર્તી, સીતા 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 કરતો જે રાવણ, અને આપણે આપણામાં લઈ લો, તમારો ઘર આ મારું ઘર, અમારો પરિવાર આ મારા, સોના ચાંદી દાગીના હીરામાં જે પણ બોલો, એ બધાના લક્ષ્ય જે આખો ભવ આપણે જે પણ રાગદેશના પ્રણામ કરીને જે કર્મ બાંધ્યા બોલો, એ ભોગવવા માટે એ બ્રહ્મદત્ત ચક્રવર્તી સાથે એ કુરુમતી ગઈ કે ન ગઈ, એ સીતા ગઈ કે ન ગઈ, મને ફેક્ટ સમજાય છે? રખડવા તો એટલો ચાલ્યો ગયો ને, બોલો એના ચડી ને તો બધા જઈને પાડી નાખ્યું, ખતમ થઈ ગયો ખેલ, આ કુટુંબ પતી ગયો, અહીંયા આયુ પતી ગયો, અહીંયા આ ભાવ પતી ગયો, અહીંયા આ સંબંધ પતી ગયા, હવે કોણ પિતાને, કોણ પતિને, કોણ પત્નીને, કોણ માતાને, કોણ ભાઈને, કોણ બેન, હવે વિચાર કરો, બીજો સંસાર ચાલુ છે, ખ્યાલ આવે છે? એટલે જે આત્માથી છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એ તો પોતાનું કામ કરીને આગળ વયા જવાના છે મોક્ષે, પણ જે આત્માથી છે એ પણ શું ભાવના ભાવે છે કે મને આ કુટુંબની જંજાળમાંથી શીઘ્ર મુક્ત થવું છે, મને આ મોહ માંથી, મને આ વિકલ્પ માંથી, એ જાળ માંથી મને શીઘ્ર રહિત થવું છે. તમને ખ્યાલ આવે છે? એવા પ્રકારનો અગર પુરુષાર્થ હશે, એટીટ્યુડ હશે, અભ્યાસ હશે, સમજાય કે તત્વ જ્ઞાન હશે, તો એ સંસ્કાર અંદરમાં આપણે રેડી શકશું અને આગળ એ સંસ્કાર ઉગી નીકળશે કે આગળ આપણે ચાલી પણ જશું અને જે સહયોગ મળશે એમાં આપણે ભેદજ્ઞાનનો અભ્યાસ અહીંયા કર્યો હશે તો એ આગળ કામ આવશે. એ તો શું થશે? આના કરતા વધારે અનુકૂળતા દેવગતિમાં મળશે, અને પછી એમાં પાછો શું થશે? લેપાય, એમાં પાછું શું થશે? જોડાયું. તમે ખ્યાલ આવે છે? જે સંસારમાં રહીને કેટલા કૃપાળુ દેવ છે, કેટલા જ્ઞાની થઈ ગયા, એવા બનારસી દાસજી છે, દોલતરામજી છે, વિચાર કરો, ખ્યાલ આવે છે? પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા હતા, પ્રેસ છાપવાનું કામ, બાજુમાં ગોમતાની ગાથાઓ રાખતા હતા અને યાદ કરતા. સદાશુદાસજી છે, તમારો પગાર વધારી દે, પગાર નહીં વધારો, અમારા વર્કિંગ આવર્સ ઓછા કરો, તમને સ્વાધ્યાયનો ટાઈમ મળે, ખ્યાલ આવે? એવી રુચિ કુટુંબીજનની વચ્ચે, ઉદયની વચ્ચે, પરિવારની વચ્ચે, ભેદજ્ઞાનની અગર એવી રુચિ ડેવલપ થયેલી હશે તો એને તત્વજ્ઞાન ઉર્ધ્વ થશે, દેવશાસ્ત્ર ગુરુ મંદિર સ્વાધ્યાય પ્રવચન ઉર્ધ્વ થશે, તો એ જીવ આગળ ઘણો 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 વિકાસ પામે. પોઈન્ટ પોઈન્ટ સમજાય છે? હવે બોલો, અહીંયા પ્રવચનમાં આવતા હોય કોઈ વિદ્વાન આવ્યું હોય કે ગુજરાતીનું પ્રવચનનો ટાઈમ થઈ ગયો હોય, હવે કોઈ આત્માથી હોય, સાધનની હોય, કુટુંબની વચ્ચે રહેતો હોય, વિરક્તતાથી રહેતો હોય, હવે વિચાર કરો એની દીકરીના લગ્ન 2 મહિના પહેલા થયા હોય અને હવે તો બધું આમ સરપ્રાઈઝની બહુ જમાનો છે ને, સરપ્રાઈઝનો જમાનો છે કે નહીં, ગમે કે નહીં સરપ્રાઈઝ, આમ કોઈ સરપ્રાઈઝ આપે તો, હવે બોલો 8 વાગ્યામાં આપણે વિચાર કર્યા પ્રવચનમાં કોઈ એકદમ આપણે કહીએ ને આત્માથી જીવ હે, અને ઓલા દેવાણ આવી જાય સવાર સવાર માં આમ સરપ્રાઈઝ લઈને, હવે બોલો શું થાય? ના ના શું થાય તો કહો, ખ્યાલ આવે છે? હવે આવકારે તો ખરા ને, બોલશે તો ખરા ને કે સારું આવ્યા, સારું છે ને, તો અમે નીકળી જ ગયા હોય, બોલે છે એમ, પણ મનમાં શું થાય છે? બોલી તો ના શકે એવું. તમને સમજે છે શું કહેવા માંગુ છું? ગયા વખતે આપણે બહુ વૈરાગ્યની પુષ્ટિ કરી, આજ ગાથાને લઈને આજે આપણે તત્વજ્ઞાનની પુષ્ટિ કરીએ કે સર્વથા એવું નથી, નહીતર તો મોક્ષ માર્ગની શરૂઆત આપણે કહેવાય ને કે સંસારમાં એટલે કે દ્રષ્ટ જીવનમાં થઈ જ ન શકત ને. પોઈન્ટ પકડાય છે? કુટુંબી જન અહિતકારી કોની માટે છે? જેને પોતાનું અહિત કરવું છે, જેને પોતાના મોને પોષવું છે, જેને એમાં ગાઢ એકત્વ છે, અમારી દીકરી મારો દીકરો, જેને ગાઢ એકત્વ છે એ નહીં છૂટી શકે, પણ જેને છૂટવું છે, જેને સંસારથી રહી થવું છે, જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એ તો એમાં રહીને પણ મને એ કહો કે કોઈ યોગ ને ખેંચીને લઈ જશે ને ક્યારે? ઉપયોગ ને કોણ ખેંચીને બાંધી શકે? બોલો મને પોચન રહી પણ યોગ ને કોઈ ખેંચીને લઈ જશે? આવું જ પડશે તમારે, આવું જ પડશે તમારે, આવું જ પડશે, સારું ના લાગે, આવું તો પડે ને, આવું તો પડે ને, આવું તો પડે ને. પોઈન્ટ સમજાય છે? હવે વ્યવહારના ઘરે પાછી જવાનું હોય તો હમણાં તો મળ્યા હતા ભાઈ, સરપ્રાઈઝ તો આપી દીધો, પાછું ના ના જવું તો પડશે, જવું તો પડશે. પોઈન્ટ સમજાય છે? તો એ જવું પડશે, એ યોગ ને લઈ જાય છે ને કોઈ, ઉપયોગ ને, મને કોઈ ઉપયોગ ને, ઉપયોગ ને કોઈ નથી બાંધી શકતું,
તો હવે આને અલગ એંગલ થી વિચારો કે સંસારમાં રહીને પણ કુટુંબમાં રહીને પણ અગર તું ચાહે તો તું એમાંથી છૂટીને વેદજ્ઞાન કરીને તારું એકત્વ તોડીને તારા સ્વભાવમાં એકત્વ સ્થાપીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે જેમ ચક્રવર્તી આજે કહ્યું કે નહીં બોલો. અને ધીરે ધીરે અભ્યાસ થી થશે ને, કોઈ 75 કેજી નું વેટ એક જ દિવસ થોડી ઉઠી શકે. ધીરે 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 એ પ્રકારનું એટીટ્યુડ છે, સોચ છે, વિચારધારા છે, એ પ્રકારની ડેવલપ કરશે તો એ માર્ગ પામ્યા વગર નહીં રહે. તો એ આખી એક આપણી પાસે ને હમણાં પર વાત કરી જ આપણે પેશનની જરૂર છે, આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસાની જરૂર છે. પ્રેશર નહીં, પેશન. જે પેશન આપ જ્ઞાનીઓ પાસે છે, સંસારથી છૂટવાનું પેશન, જેના ક્રિકેટરને રમવાનું પેશન છે, રાઇટરને લખવાનું પેશન છે, બિઝનેસમેનને બિઝનેસ કરવાનું પેશન છે કે નહીં બોલો. એવી રીતના આત્મકલ્યાણ કરવાનું જે પેશન જેની પાસે છે એને કોઈ બાધ જ નથી, એને કોઈ ચક્રવર્તી કોઈ સામગ્રી બાધક નથી. કારણ કે રાની હોય કે પુત્ર હોય કે પુત્રી કોઈ બાધક નથી. ઘરમે એ વૈરાગી બરસેજી ઘરમે એ વૈરાગી, એવી તૈયારી કરી લીધી બોલો. તમને કહું કોઈ કોઈ જી આમના મુનિ નથી બની શકે. કોઈ આચાર્ય આમને આમ મુનિરાજ ને દીક્ષા, કોઈ વ્યક્તિ આવે દીક્ષા લેવા માટે આમને આમ કોઈ દીક્ષા નથી આપી દેતા. એટલી બધી પરીક્ષા કરે છે. સૌથી પહેલી પરીક્ષા તો એ કે દીક્ષા લીધા પછી બેસિક એક પોઈન્ટ કે 22 પરિચય ઉપસર્ગ તો ક્યારે ક્યારે થાય ને, પરિચય તો નેચરલ છે, એ તો આવવાના જ છે. 22 પ્રકારના પરિચયને સહન કરવાની, જીતવાની, સમજાય છે? અગર તારામાં સામર્થ છે તો તને દીક્ષા આપશો અને એને જીતવાની સામર્થ, સમજાય છે ને, ઓવરકમ કરવાની સામર્થ. એ કઈ ઓવરનાઈટ નથી આવી, પંચમૂળ સ્થાન વાળા શ્રાવકે એ મહેનત, અભ્યાસ અને એ પ્રકારનો પુરુષાર્થ પંચમૂળ સ્થાનમાં કર્યો છે. જયારે સામાયિકમાં બેસે છે પંચમૂળ સ્થાન વાળો શ્રાવક, ઘરમાં, ઘરમાં છે, સામાયિકમાં બેઠો છે, વસ્ત્ર પહેર્યા છે, બોલો, એટલી અંદરમાં ઉગ્ર પુરુષાર્થની ધારા લીનતાની અને સ્થિરતાની ચાલે છે. સ્વભાવ સન્મુખતાની, પોતાનો જ્ઞાતા સ્વભાવ, વિકાસ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એટલો ઊંડો થાય છે કે એ સમયે શ્રાવકને એવું લાગે છે કે આ વસ્ત્ર જે છે એ મારી ઉપર ઉતરી ગયું છે. વિચાર કરો તમે, એટલો ઉગ્ર પુરુષાર્થ, ઠંડીને, ગરમીને, ભૂખને, તરસને જે જીતવાનો, એક એક પરિચયને જીતવાનો જે અભ્યાસ કરે છે એ શ્રાવક કરે છે ત્યારે જઈને મુનિ બને છે. એ ચતુર્દશાનો વાળો અભ્યાસ કરે છે તો શ્રાવક બને છે. એ મિથ્યા વ્યક્તિ અભ્યાસ કરે છે તો સમ્યક દ્રષ્ટિ બને. સીધી વાત છે ને, કોઈ ઓવરનાઈટ થોડી સમ્યક દ્રષ્ટિ થઈ જશે. કેવા પ્રકારનો અભ્યાસ જોશે બોલો? પહેલા તો છૂટવાનો અંદરથી ભાવ, આત્મ પ્રાપ્ત કરવાનો અંદરથી ભાવ, ભવ બ્રહ્મનો ડર, પરિણામોના ફળને ભોગવવાનો ડર, એનો વિચાર, એ પરિણામો કા ફળ ક્યાં આવેગા, કારણ કે હસતા હસતા બાંધેલા કર્મ રડતા રડતા પણ નહીં છૂટે, નહીં છૂટે ભાઈ. પોઈન્ટ સમજાય છે? એટલે ખરેખર આપણને કઈ જ્ઞાની, અચ્છા જ્ઞાની તો ખાય છે, જ્ઞાની તો ભોગ ભોગવે છે, જ્ઞાની તો 6 ખંડની વિભૂતિની વચ્ચે છે. અરે નથી, હું તમને પ્રશ્ન પૂછું, મેં દાદરમાં ગઈકાલે પૂછ્યો હતો, પૂછ્યું પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ લડાઈ કરે કે નહીં, સમ્યક દ્રષ્ટિ ભોજન કરે કે નહીં? થોડો વિચારીને જવાબ આપજો. મેં તમને હિંટ આપી દીધી, હવે તમે વિચારો બોલો, સમ્યક દ્રષ્ટિ લગ્ન કરે કે નહીં, સમ્યક દ્રષ્ટિ લડાઈ કરે કે નહીં, સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે કે નહીં? બોલો સુધીભાઈ, બોલો ઈશુભાઈ, મારો તમે સીધો જવાબ આપો, કરે કે નહીં? હા કે ના, દેખાય છે નહીં એ બધું પછી, કરે કે નહીં? તમને દ્રષ્ટિ લગ્ન કરે કે નહીં? તમને દ્રષ્ટિ ભોગ ભોગવે કે નહીં? જે હા પાડે છે હાથ ઉપર કરે, ઓલમોસ્ટ બધા હા પાડે છે, બધાનો આન્સર ખોટો છે. તમને દ્રષ્ટિ લડાઈ નથી કરતા, ચક્રવર્તી લડાઈ કરે છે. તમને દ્રષ્ટિ ભોગ નથી ભોગવતા, ચક્રવર્તી ભોગ ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ લગ્ન નથી કરતા, ચક્રવર્તી લગ્ન કરે છે. અગર તમે સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે છે તો તમે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ નથી સમજતા. તમને સમજાય છે? તમે કયા પડખાને મુખ્ય કરો છો? સમ્યક દ્રષ્ટિ ના ભોગ ભોગવવું એનો બીજો પાઠ છે, લડાઈ કરવું એનો બીજો પાઠ છે, અને સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન, એની શુદ્ધપણાથી, શુદ્ધ જ્ઞાનની ધારા, વિકરાગતાની ધારા એનો બીજો પાઠ છે. ના સમજાયું? All answers are wrong. સમ્યક દ્રષ્ટિ ભોગ નથી ભોગવતો ભાઈ, સમ્યક દ્રષ્ટિને પૂછો એટલે હું નથી ભોગવતો. હું તમને એક એક્ઝામ્પલ આપું, આવું ક્યારે બને નહીં, કોઈ સાથે હું ઈચ્છતી નથી, પણ અગર ઓપન હાર્ટ સર્જરી કરાવવાની હોય, સપોઝ મારી, ચલો મારે ઓપન હાર્ટ સર્જરી કરાવવાની છે, આઈ હેવ ટુ ડોક્ટર્સ ઇન ફ્રન્ટ ઓફ મી, એક મુમુક્ષુ સાધર્મી આત્માથી સાચા દેહ શાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની એ એક ડોક્ટર છે, જૈની છે, જૈન, અને એક ડોક્ટર મુસલમાન છે. હવે મુસલમાન છે એટલે સમજી ગયા બધું, મારે બહુ વર્ણન કરવાની જરૂર નથી ને. તમે લોકો પાછળ કેમ દેખો એવું મને નથી ખબર, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઓવર ધેર, બટ આઈ થિંક યુઆર શુડ બી કમ્ફર્ટેબલ હિયર. પ્લીઝ આગળ આવીને બેસો, હજી એટલા બધા લોકો નથી આવતા, આગળ આટલી જગ્યા ખાલી છે, તો એટલા પાછળ કેમ દેખો છો? મને તમે નથી દેખાતા, તમને હું નથી દેખાતી, તમે સાંભળો છે બરાબર છે, પણ જરાક સામે હો તો મજા આવે ને. અને બધા એમ છે, આગળ આવો બધા, નેક્સ્ટ ટાઈમ થી બધા આગળ બેસજો પહેલેથી, ઓકે? ચલો તો હા, હવે અહીંયા આવી જાઓ મારી સામે. શું કીધું? એક્ઝામ્પલ શું આપ્યો? કે એક સમ્યક દ્રષ્ટિ વિચારીને આન્સર આપજો. હા, આવતો બધું અમને બહુ આમ જલ્દી ખ્યાલ આવી જશે, બહુ ચિંતા નહીં કરતા, આન્સર આપશો, સાંભળો મારી. અને એક મુસ્લિમ છે, હવે મુસ્લિમ છે એટલે તમને સમજાય છે એનું આચરણ, એનું ખાનપાન સમજાય છે, અને જે મોક્ષ છે એનું આચરણ, એનું ખાનપાન, એનું વિવેક, વિનય, બોલવાનું. અરે મુસ્લિમ તો એટલો ગરમ ડોક્ટર છે, એટલો ગરમ, બે પ્રશ્ન વધારે પૂછી દેવા તો આપણને ધોઈ ના જાઓ, આપણો ઓપરેશન નહીં કરે જાઓ. અને આ ભાઈ એકદમ શાંતિથી જવાબ આપ, બરાબર છે? હવે મને કહો કે તમે સર્જરી કોની પાસે કરાવો છો? બોલો ઈશુભાઈ, વિચારો છો કે નથી બોલવું, કે જવા દો, હવે બોલવું નથી, ખોટું બોલીને પછી. સર્જરી કોની પાસે કરાવશો? જૈન ડોક્ટર પાસે કે મુસ્લિમ ડોક્ટર પાસે? કોની પાસે કરાવશો? કોની પાસે કરાવશો? અચ્છા એક હજી ના સાંભળી લો, જે મુસ્લિમ ડોક્ટર છે, આજ સુધી જેટલા પણ કેસ આવ્યા છે એક કેસ ફેલ નથી થયો, અને જે જૈન ડોક્ટર છે એની પાસે આવવાની તો ગેરંટી છે, પણ પાછી કદાચ જવાની ગેરંટી. બોલો હવે ડોક્ટર સાહેબ બેઠા છે, બોલો આંટી, ડોક્ટર આંટી બોલો, બોલો કોની પાસે? અરે ભાઈ, જે ખાનપાન છે એનું આચરણ છે, ફોર મી ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ રાઇટ નાઉ, યુ ગેટ વોટ આઈ એમ ટેલિંગ યુ? ફોર મી એનો જે જ્ઞાન પક્ષ છે, એનો એની જે હોશિયારી છે, એનું જે ટેલેન્ટ છે, એનું જે નોલેજ છે, એની જે સ્કિલ છે, ફોર મી ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ને? તો કોને મુખ્ય કરીએ છીએ ત્યાં? ત્યાં આપણને બરાબર મુખ્ય કોણ કરતા આવડે છે? આપણે ડોક્ટર પાસે જઈએ, કોઈ પણ અનજાન અનનોન ડોક્ટર પાસે, આપણે એને એમ પૂછીએ, તમે ચોરિયા કરો છો ભાઈ? નહીં પૂછીએ, બીકોઝ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે એ જોશું કે કેટલી સર્જરી કરી રહી છે, કેટલી સક્સેસફુલ છે, રિવ્યુ જોશું બધાના. હવે તો એ બધું બહુ હોય ને, રિવ્યુ જોઈ લઈએ. હા, ગૂગલ રિવ્યુ જરા હેલ્પ કરજો મને આ બધા. હા, ગૂગલ રિવ્યુ ભાઈ, ગૂગલ રિવ્યુ હશે કઈ, જેમાં બધા પોતાના રિવ્યુ લખતા હશે કે ડોક્ટર કેવા છે, એનું બિહેવિયર કેવું છે, એની સ્કિલ કેવી છે, અને એની બરાબર સમજાય છે. આપણે એને એ પણ નહીં પૂછીએ કે કઈ મેડિકલ કોલેજમાંથી તું પાસ થયો છે, તને કેટલા ઘેર આવ્યા હતા, કઈ મતલબ નથી. તો આપણે સમ્યક દ્રષ્ટિમાં બોલો, હવે મને એમ કહો, સમ્યક દ્રષ્ટિ બધા ચક્રવર્તી અને બલવંત જ હોય ના? એટલે બધા એ જ હોય? હા, સમ્યક દ્રષ્ટિ ગરીબ ના હોય? આપણે સાચી તો ગંગા વિશે રાગવાણી ગાઈએ છીએ ને, કોને લખી છે બોલો સ્વામીભાઈ? હા, કોણે લખી છે? ગાઈએ તો છે કે નહીં? ભાગચંદ્ર નિશ્ચય ઘટ માવિયા, ભાગચંદ્રજી છેલ્લી લાઈન છે કે નહીં? ભાગચંદ્રજી એ જ્ઞાની 200 વર્ષ પહેલા થઈ ગયા, વિચારી લો, 200 વર્ષ પહેલા એ જ્ઞાની થઈ ગયા, અને એવો પાપનો દય આવ્યો, એવો અસાતન જ્ઞાની ધર્માત્મા ગ્રસ્ત, પરિવારની વચ્ચે, બાળ બચ્ચાની વચ્ચે, પત્ની સાથે એટલો ખરાબ ઉદય આવ્યો અસાતાનો, કે વિચાર કરો એ રસ્તા પર આવી ગયા. એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા, બાળકો ભૂંગા હતા, હવે બાળકને દૂધ પીવું હતું. બોલો હવે જે જૈની હશે, આવા ધર્માત્મા હશે, એને એને કઈ જગ્યા યાદ આવતું? બોલો, દૂધ પીવું તું, પાણી પીવું તું, મંદિર યાદ આવતું, બરાબર છે કે નહીં? હવે મંદિરમાં ગયા, હવે ત્યાં શાસ્ત્ર સભા ચાલતી હતી, હવે વિદ્વાનો તો થોડાક હોય ને ગાય, એ શાસ્ત્ર ચાલતું હોય, સભા ચાલતી હોય, પ્રવચન ચાલતું હોય, જે ક્રિકેટ ના રસિયા હોય ને ક્યાંક મીટિંગ માં જવું હોય તો જરા એક ઓવર જોઈએ, એક ઓવર રસ ચડે કે નહીં?
સમજાય છે,
ખ્યાલ આવે છે? જરા સન્ડે મૂડ માં છે મને ખબર છે, પણ જરા સમજાય છે કે નહીં? તો ત્યાં બેસી ગયા, પ્રવચન સાંભળવા બેસી ગયા. બોલો, હવે પ્રવચન સભા પૂરી થઈ, હવે સાચી તો ગંગા વિસરાગ વાણી આ સ્તુતિ બોલાય. હવે વિચાર કરો કે આ એ ટાઈમ નો આ સાધન ની વાત સુધી કઈ અલગ ટાઈપ નો હતો, કઈક અલગ ટાઈપ નો. અહીંયા તો કદાચ આપણા મનુષ્ય સમાજમાં તો બની જ ના શકે, પણ કદાચ કોઈ નવું વ્યક્તિ આવ્યું ને તો તરત આપણી નજર જશે. આપણે પૂછશું ને ભાઈ ક્યાંથી આવ્યા, કાંસે આવ્યો, ક્યાં છે મંદિર દેખા કે. બોલો, હવે એ સભામાં પણ ભાગસંગી એકદમ નવા હતા, નવું વ્યક્તિ હતો, નવો ફેસ હતો, પાસે કપડા એવા, કારણ કે અથાતાનો ઉદય હતો ભાઈ. હવે એમને પૂછ્યું, બોલો હવે વિચાર કરો, એમને પૂછ્યું કે આપ કોણ હો? હવે શું કે છે કહો મને. ગજબ, આપને જો સ્તુતિ ગાઈ ના આવી હે, આપને જો સ્તુતિ ગાઈ ના, સાચી તો ગંગા વિનો રચે ભાગ ચંગી. વિચાર કરો, એટલે તમે હવે સમજાયા ગાથાનો સાર, કે એવું નથી કે મેં તમને પહેલા કીધું જે એમાં જોડાય છે એ મળે છે, જે એમાં રહીને પણ જાગૃતિ રાખે છે, વેદજ્ઞાન નો અભ્યાસ કરે છે, તત્વજ્ઞાન નો અભ્યાસ કરે છે, એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધ્યા વગર નહીં. ઘણી અનુકૂળતા હોય તો પણ અને ઘણી પ્રતિકૂળતા આવશે તો પણ એ જીવ વેદજ્ઞાન નો અભ્યાસ કરીને ઊભું થશે. એટલે ખરેખર તો શું છે વાત, કે ખરેખર તો આખી બાજી કોના હાથમાં છે? તો કે આખી બાજી આપણા હાથમાં. થઈ ગયા ગાથા. હવે જો આના પછીની ગાથા બહુ સરસ છે, એક ગાથા લઈ લે, આપણી પાસે 4 મિનિટ છે, થોડીક આની ચર્ચા કરી લો. હવે જો આના પછીની ગાથા પણ બહુ સરસ છે. વિવાદી મે સહાયક બંધુ જલ્દી વાસ્તવિક શત્રુ. શું કીધું? ગાથાના હેડિંગ જોઈને જરા વિચાર કરજો કે પંડિત ગુણભદ્ર આચાર્ય દેવ એક ગાથા કેવી હતી. બોલો શું કહ્યું? પરિવારને સૌથી મોટું નુકસાન શું કર્યું? લગ્ન કરાવો, લગ્ન તો કરવા જ પડે, ખ્યાલ આવે? ચાલશે જ નહીં. શું કીધું? વિવાહ આદિ મેં સહાયક. કોણ કોણ સહાયક છે વિવાહ આદિ કરાવવામાં? બોલો, વિવાહ આદિ કરાવવામાં સહાયક કોણ છે? થોડા કડક ભાષામાં કહીએ તો સંસારમાં ફેંકવા માટે, ડૂબવા માટે, પ્રોત્સાહન આપવા માટે, સમજાય છે, સંસારની જાળ વધારવા માટે સહાયક કોણ બન્યા? તો તારા કુટુંબીજન જ બન્યા. વિચાર કરો. હવે મને કોણ યાદ આવી રહ્યું છે ખબર છે ભાભી? મને કુનકુન આચાર્ય દેવ 11 વર્ષના અને એની સામે એમના માતા પિતા યાદ આવી રહ્યા છે. હટે તજો મત જાઓ વનવાસ બેટા, હટે તજો. કોઈ પણ માતા પિતા બાળકને દીક્ષા લેવા માટે અનુમતિ પહેલી વારમાં નહીં જ આપે, નહીં જ આપે, નહીં જ આપે. કોઈ પણ માતા પિતા હોય, તીર્થંકર ના હોય કે કુનકુન આચાર્ય દેવા જીવ, કુનકુન આચાર્ય દેવ ના જીવ ના માતા પિતા હોય તો પણ પહેલી વાર તો નહીં જ આપે, કારણ કે સંસારનો ક્રમ છે. પોઈન્ટ સમજાય છે? જાણે તો વનવાસ પિતાજી. શું કીધું? મોહ સજો, મોહ સજો, મોહ સજો. અહીંયા કે છે મત જાઓ વનવાસ. કેટલું સરસ આખું ભજન છે, વર્ણન કરે છે આખું કે તું કેવી રીતના રહેશે. 11 વર્ષનું બાળક, મેં તમને નાટક કીધું હતું ને, હાથમાં આચાર્ય દેવ કહે છે કે તારા હાથમાં કદાચ ગેજેટ નથી શોભતા, તારા હાથમાં મોબાઈલ નથી શોભતા, તારા હાથમાં તો પીછી કમંડલ શોભે. અરે પીછી કમંડલ નથી શોભતા, તારા હાથ કે હાથ, હાથ પે હાથ ધરે છે આ મુદ્રા શોભે. અરે તને આ શરીર જ નથી શોભતું, તને તો આ શરીર સિદ્ધ દશા શોભે. વિચાર કરો, એવા તો બહુ વહેલા જીવો હશે ને કે જે બાળકને દીક્ષા, અને એ પણ 11 વર્ષ. કોને કહેવાય? બોલો, 11 વર્ષનો બાળક હાથમાં પીછી કમંડલ લઈને નીકળી પડે. બોલો હવે શું? એ તો બધા પૂર્વના સંસ્કાર છે કે એ પ્રકારની યોગ્યતા છે કે એવા પ્રકારનો પુરુષાર્થ છે. વિચાર કરો તો હવે અહીંયા શું કે છે? અધિકતર માતા પિતા, અધિકતર સંસારના જીવો પોતાના બાળકોને શ્રેણી માટે પ્રોત્સાહન આપશે. આ બધી ગાથાઓ ટકી થવી જોઈએ, આ
આપણે એવું લાગુ છે કે ઠીક છે આપણે શાસ્ત્રમાં તો બહુ સારું લાગે, પણ સી વી પ્રેક્ટિકલ વી સી એટલે લોકો આજ્ઞા બધું સરસ જ લાગે છે. આચાર્ય દેવ લખી છે બધી ગાથા બહુ સરસ છે, બટ વી હેવ ટુ બી વેરી પ્રેક્ટિકલ ઇન ધીસ વર્લ્ડ. વાય? બીકોઝ ધ વર્લ્ડ ઇઝ વેરી બેડ. વર્લ્ડ ઇઝ નોટ બેડ. આપણા પુરુષાર્થની કમી છે એમ નથી લેતા. એમાં પણ આપણે કોના પર લાગ્યું? જમાનો ખરાબ છે, કાળ બહુ ખરાબ છે, પરિસ્થિતિઓ ખરાબ, દ્રવ્યચિત્રકાળ ભાવ ખરાબ છે. જયારે મુનિરાજે ઉપર ઉપચાર થયો તો એ પરિસ્થિતિ સારી હતી. ઉપચાર થયો ત્યારે પરિસ્થિતિ સારી હતી. સતીઓ ઉપર ઉપચાર થયો તો પરિસ્થિતિ સારી હતી. કયો કાળ હતો? ચોથો કાળ હતો. તો ચોથા કાળમાં ઉપચાર ના થાય ને, પાંચમા કાળમાં થાય ને. તો હવે કોઈ પરિસ્થિતિને દોષ આપવાની ખરેખર જરૂર નથી. તમને સમજાય છે શું કહેવા માંગે છે? બહુ ગજબ વાત સાચી. જો વિવાદી મેં સાહેબ બંધુ જની વાસ્તવિક છે, એટલે એ સમજી ગયા. જે માતા પિતા પોતાના બાળકોને પોતે સંસાર સાંસારિક પ્રવૃત્તિ વિવાદી એમાં પણ સાચું બધું ધમ 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 જે પણ બધું આખું જીવન પછી એની કારણે એના પછી આખી ચેન જોડાયેલી છે કે નહીં બોલો? અંત આવી રીતે વિવાહ થશે એટલે પતી ગયું? ના ના, પતી ગયું તું કહો. શરૂ થયું ને, શરૂ થયું ને, પછી સંબંધો વધશે પાછા, પછી પાછા બધા બધા સંબંધી વધી જાય, વ્યવહાર વ્યવહારિક બધા વધી જાય, પછી એના બધા બધા વધી જાય, બધા પ્રસંગો વધી જાય, બધી બધું બધું વધી જાય કે નહીં બોલો? હલો હલો, વિચારો એનો સંસાર વધી જાય અને અહીંયા એ સંસાર વધી જાય ને વિકલ્પો વધી જાય ને સ્ટ્રેસ વધી જાય ને પ્રેશર વધી જાય ને ટેન્શન વધી જાય. હવે વિચાર કરો કે આખો પ્રોગ્રામ જ આકુરતાનો છે. આખો પ્રોગ્રામ આકુરતાનો છે. ખ્યાલ આવે છે? આખો આખો આ વિવાદીનો પ્રોગ્રામ જ આકુરતાનો છે. એને લઈને કેટલા બધા સ્ટ્રેસ, કેટલા બધા ટેન્શન, કેટલા બધા વિકલ્પ, કેટલો બધો ભય, કેટલી બધી આકુરતા. પૂરું કરું છું, સમજાય છે? તો જો આપણે ખાતે અર્થ વાંચીએ, સંસાર કી પરંપરા બઢાને વાલે વિવાહ આદિ. શું કીધું? સુગજબ. સંસાર કી પરંપરા કો બઢાને વાલે. આ બધા કાર્ય સંસાર કી પરંપરા કો બઢાને વાલે. ખ્યાલ આવે છે? સંસાર કી પરંપરા કો બઢાને વાલે વિવાદિ કાર્ય કરાને વાલે અપને કુટુંબી જન હી ઇસ જીવ કે વેરી હે. સમજાય છે? કુટુંબી જન જ વેરી છે. અરે એક બાર ખતરનાક લાઈન છે. એક બાર પ્રાણ હરને વાલે અન્ય વેરી જન વાસ્તવિક વેરી નહીં હે. એક વાર કોઈ પ્રાણ હરે તો એ વેરી નથી, પરંતુ આ સંસાર આખો ઉભો કરીને એમાં જે ધકેલે છે, ધક્કો મારે છે, એ ખરેખર વેરી. એમ કે છે. વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. હવે અહીંયા સ્વામિનારાયણ ખ્યાલ છે. નિજ નિધિ નિજ ને બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે દિનવાણી માસ કો વંદના શતવાર હૈ વંદના શતવાર હૈ. અને કાંત મેં નિત્ય બોધિની દ્વાદશામી પરમકારી દિવાણી માસ કો અમકોના અનંત કારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિ મેં વિકરાળ વિલંબ જય ધર્મનો.